તારીખ 30/11/1997, ડાયરીના બોલ નંબર 363 તથા 272 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 258. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
પ્રયોજનભૂત તત્વની ધારણા કરે, પ્રયોજનભૂત તત્વને જાણે, ધારણા કરે એટલે જાણે. છતાં અંતર્મુખ દ્રષ્ટિ અને સ્વરૂપનું લક્ષ્ય ન કરે તો તેને પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત રૂપે જાણ્યું છે. પ્રયોજનભૂત તત્વ પોતાનું સ્વરૂપ છે, પ્રયોજનભૂત તત્વ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એવી વિધિ જે છે એ વિધિનો વિષય છે. આ બે તો મુખ્ય પ્રયોજનભૂત છે. એ સિવાય ગુણદોષના વિષયમાં વિસ્તારથી અનેક વાતો છે શાસ્ત્રમાં. જીવને ગુણદોષનું પ્રયોજન છે, એને સમજે, ધારણા કરે એટલે બરાબર સમજે, અને છતાં એના પરિણામ સ્વરૂપે, રિઝલ્ટ પરિણામ સ્વરૂપે અંતર્મુખ દ્રષ્ટિ અને સ્વરૂપ લક્ષ ન કરે તો તેને પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત રૂપે જાણ્યું છે. કેવી ભૂલ થાય છે. આમ થવાનું કારણ દર્શન મૂળનું પ્રાબલ્ય છે, બળવાન દર્શન મૂળ છે. એટલે પ્રયોજનભૂત વિષય પણ જ્ઞાનમાં જણાવવા છતાં, સમજાવવા છતાં બેકાર ગયો, નિષ્ફળ ગયો. દર્શન મૂળ તીવ્ર હોય અને જ્ઞાનનો સૂક્ષ્મ હોય તો જ્ઞાનના સૂક્ષ્મમાં બધું બરાબર પ્રયોજનભૂત જાણે, છતાં એનું જે પરિણામ આવવું જોઈએ ન આવે તો ત્યાં દર્શન મૂળની તીવ્રતા સમજવી એક વાત. પરિભ્રમણનો ભય પણ નથી એમ પણ છે, અને એનું કારણ પણ દર્શન મોહની તીવ્રતા છે. એનું કારણ પણ દર્શન મોહની તીવ્રતા છે. દર્શન મોહ તીવ્ર હોય તો પરિભ્રમણનો ભય ના લાગે, એ પણ બરાબર. કારણ કે જે પ્રયોજનભૂત તત્વને જાણતા, જે પ્રયોજનભૂત તત્વ છે એને જાણતા, જાણતા એટલે કે પ્રયોજનભૂત પણ એ લક્ષમાં લેતા, એટલે પોતાના પ્રયોજનની સાથે એને સાંકળી લેતા, દર્શનમાં ગળે, અવશ્ય ગળે, દર્શનમાં ગળે જ, અવશ્ય દર્શનમાં ગળે, તેમ છતાં તે પ્રયોજનભૂત વાતને માત્ર ધારણાની બંધ તિજોરીમાં રાખી લીધું. શું ભૂલ કરી? સમજણમાં લીધો, ધારણામાં લીધો, લાગુ ન કર્યું. એટલે દર્શનમાં ગળીને જે કામ આગળ ચાલવું જોઈએ, પ્રગતિ થવી જોઈએ, નથી, ધારણાની બંધ તિજોરીમાં રહી ગઈ. એને ખબર પડે કે આ પ્રયોજનભૂત છે, આ પ્રયોજનભૂત છે, પણ શું કામ પોતાના વર્તમાન ચાલતા પરિણામમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન તો જોઈએ ને પ્રયોજનભૂતનું, એમ કે હવે શું કે છે, લેકિંગ પોઈન્ટ શું અહીંયા આવ્યો? કેમ કે તો ભાવનાનું પ્રકરણ ચાલે છે, અહીંયા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનું પ્રકરણ ચાલે છે. કે જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સહિત સૂક્ષ્મ હોય અને પ્રયોજનભૂત તત્વને જાણે દર્શન મળે. સમજવા માટે આપણી પાસે જ્ઞાનનો ક્ષયોગ સંપૂર્ણતા પ્રમાણમાં છે. આપણે સંઘની પંચેન્દ્રિય જીવ છીએ અને સંઘની પંચેન્દ્રિય જીવને પોતાની પ્રયોજનભૂત વાત સમજવાની ક્ષમતા એબિલિટી છે. એટલે આપણે સમજી શકીએ, એ સમજણને આપણે લાગુ નથી કરતા, એનું કારણ આપણી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એટલી પર્યાપ્ત માત્રામાં નથી. એટલે સમજણ ધારણાની તિજોરીમાં બંધ થઈ ગયું, ધારણાની તિજોરીમાં એને બંધ કરીને રાખી દીધું. જેમ તિજોરીમાં રૂપિયા પડ્યા હોય, ચાવી ખોવાઈ ગઈ હોય, એવી રીતે રૂપિયા ઉછીને લેવાના વારો આવે. કાલે ઉછ્યું હતું ભાઈ શ્રી, રૂપિયા આપો, ચાવી ની જરૂર ઉહારી નાખે. છોકરો રમતી આવશે ને, રમતી લીધી એને, પછી તો ચાવી જડી જાય એટલે કામમાં આવે. એમ અહીંયા છે, લાગુ કરે એટલે દર્શન મોકલે. લાગુ ક્યારે કરે? ભાવના બળવાન હોય તો. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના આવું કામ કરે છે. લખો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના. સમજણને અમલીકરણ માં લઈ જવામાં પ્રેરક બળ છે, ભાવના છે એ પ્રેરક બળ તરીકે કામ કરે છે. સમજણ છે એનું અમલીકરણ આવે, નહીતર પ્રયોજનભૂત તત્વને પ્રયોજનભૂત તરીકે જાણે કપડ્યું રહે એમ ધારણામાં, એનો ઉપયોગ ન થાય. આવું કામ કરે છે ભાવના. એટલે જેટલી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર, એટલું દર્શનમોને ગાળવાના જે પગથિયા છે બધા પાસા એને પડખા કામમાં આવશે. જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય, આવો પ્રકાર ન થાય, ધારણામાં ન રહી જાય. એકલી ધારણા પ્રાય અભિમાન ઉત્પન્ન કરે છે, પછી એ જે ધારણા છે એ હું સમજુ છું એમાં આવશે. શેમાં આવશે? હું સમજુ છું. ભાવનાનું મહત્વપૂર્ણ કાર્ય આ પ્રકારે પણ થાય છે. હા, બહુ બહુ કામની વસ્તુ છે. હા, ઓ ભી બનતા હૈ. મંદ ક્યો હોતી હૈ ઇસકા રિસર્ચ કરવા ચાહીએ. રિસર્ચ માને અંતર ખોજ, કે મેરી ભાવના ક્યો મંદ હુઈ, મેરે એસે કેસે પરિણામ હુએ કે જિસે મેરી ભાવના મંદ હુઈ, ઉસકા રિસર્ચ ખુદ કો હી કર લેના ચાહીએ. और जो भी अपना लैकिंग पॉइंट है उसको पकड़ना चाहिए और वहाँ सुधार भी कर लेना चाहिए। वो भी मुमुक्षु की भूमिका में होता है, तो इसके लिए अंतर खोज चाहिए। कि ये भी निश्चय मुमुक्षु को कर लेना चाहिए कि मैंने मेरी पूरी शक्ति से मेरे मेरा काम कर लेना है, पूरी ताकत से काम कर लेना है, और इसके लिए मुझे कहीं भी शिथिलता प्रमाद नहीं करना चाहिए। मंद भावना हुई वो एक शिथिलता हुई, तो अंतर खोज वाले को ये एक लैकिंग पॉइंट भी समझ में आ सकता है कि मैंने पूरी ताकत से, पूरे उद्यम से, पूरी शक्ति से इसके पीछे लगना चाहिए और पूरी लगन से पीछे लगकर मेरा काम कर लेना है मुझे। इस प्रकार का जो निश्चय है, निर्धार है, वो शायद नहीं किया है, ये भी हो सकता है। और कोई भी हो, कोई उदय में रस ले लिया हो, भावना मन पड़ जाए, कोई उदय में सुख बुद्धि सुखाभास में तीव्र रस आ गया हो, अनेक प्रकार है, भावना मंद होने का भी अनेक कारण है। अपने को खोज करके, ढूंढ करके उसकी सफाई कर लेना चाहिए। જાગૃતિના અભાવમાં એવું બને છે, જે રસ લે છે એ અજાગૃત દશાને કારણે લે છે। મુમુક્ષુતામાં અંતર જાગૃતિ એક બહુ જ મહત્વપૂર્ણ ફેક્ટર છે। બીજી ભાષામાં કહીએ તો જેટલી અંતર જાગૃતિ એટલી મુમુક્ષુતા છે। જો જીવને અંતર જાગૃતિ ન હોય તો મુમુક્ષુતાનો અભાવ છે એમ સમજવા યોગ્ય છે। એટલે જીવ જે રસ લઈ લે છે એ જાગૃતિનો અભાવ બતાવે છે। તો પહેલાની ક્ષણમાં આવે તો જાગૃત રહી જાય, તો ઉદયની અંદર એવી સરસ જાગૃતિ રહી કે રસ આવે નહીં, જાગૃતિના કારણે રસ આવે નહીં। અથવા રસ આવ્યો હોય એ વખતે જાગૃત થાય ચાલતા ઉદયમાં, તો રસ તૂટી જાય, રસની ડિગ્રી નીચે આવી જાય, પારો ઉતરી જાય। જાગૃતિ એવી ચીજ છે કે વિભાવ રસને તોડે છે। જાગૃતિનું મુખ્ય કામ વિભાવ રસને તોડવાનું છે। વિભાવ રસ તૂટે એટલે દર્શનમાં પણ ગળે, એને કનેક્શન છે રસને અને દર્શનમોને અવિના ભાવી સંબંધ છે। ઓછી વત્તા પ્રમાણમાં હોય, ન હોય, બે બને, એ ઓછા વત્તા પ્રમાણમાં હોય ત્યારે શું થાય, પાછો થી ખ્યાલ આવે, સારી એવી જાગૃતિ હોય તો એ જ વખતે ખ્યાલ આવે, એથી વધારે સારી જાગૃતિ હોય તો ઇન એડવાન્સ ખ્યાલમાં આવે। કેમ કે પરિણામ એક ચાલ છે જીવની, આપણે ચાલીએ છીએ, ચાલવામાં આપણે જાગૃત હોઈએ એટલે કંઈક બીજે લક્ષ ન હોય તો 5 ફૂટ આગળ એક ખાડો હોય એ આપણા ખ્યાલમાં આવી જાય, આપણે તરીને ચાલશું, ખાડામાં પગ જાય તો મચકોડ આવી જાય, ગમે તે થાય પડી જવાય, પણ અગાઉથી ખ્યાલ આવે આપણે તરીને ચાલીએ, એ જ વખતે ખ્યાલ આવે તો તરીને ચાલી જાય, તો ખાલામાં પીડ્યા પછી ખ્યાલ આવે તો એ તો વાગી ગયું, વાગી ગયું કે ન વાગ્યો બરાબર થાય ને, એમ તો જે નુકસાન થઈ જાય એ થઈ જાય. બહુ મામૂલી ફાયદો થાય છે. એનું કારણ શું થાય કે તમારું ધ્યાન ન રહ્યું ને હાથમાંથી કાચ નું વાસણ પડી ગયું, કટકા થઈ ગયા, એ થઈ ગયા કે નહીં, પછી પછી ભૂકો વીણો હતી કે ક્યાં એનું કયા વાસણ ફરીને જોડાણ ન થાય, એ તૂટી ગયું, તૂટી ગયું. લોસ ઇઝ લોસ, લોસ ઇઝ લોસ ફોર એવર. એ વખતે પૂરું નુકસાન કરી દીધું. પાછળથી જાગૃતિ આવે અને ખેદ ઘણો થાય તો થોડો ફેર પડે. થયેલા દોષનો ઘણો ખેદ વર્તે, તીવ્ર ખેદ વર્તે તો થોડો ફેર પડે છે, પણ એ જ વખતે જાગૃતિમાં જે ફેર પડે એ તો બહુ મોટું કામ છે. અથવા અગાઉથી ફેર પડે એ ઘણી જાગૃતિ હોય તો જ બને એમ છે. આ ખેદ કેટલા પ્રમાણમાં આવે છે એના ઉપર આધાર છે, અને આગળ વધવામાં તો જાગૃતિનું કારણ પોતાની ભાવના છે. ભાવના તીવ્ર હોય તો જાગૃતિ રહે, ભાવના પાયાની વસ્તુ છે. જેટલો જીવ ભાવનામાં આવે અને ભાવનામાં રહે એટલું જાગૃતિમાં આવે. એટલે આત્મકલ્યાણની ભાવના લખો. પરિણામમાં જાગૃતિ રહેવાનું કારણ છે. કેટલા નંબર છે? સાતમું, આઠમું. પછી એને નીચેનો 372 નંબર છે એ લઈએ. માત્ર યુક્તિ આદિ વડે જે આગમના સિદ્ધાંતને સમજે છે, પરંતુ આત્મભાવના રહિત છે, તેને અધ્યાત્મ તત્વની અરુચિ થાય છે. મુમુક્ષુ જીવ હોય ગુરુદેવના સાનિધ્યમાં આવા જીવો પણ જોયા છે, સિદ્ધાંતને બરાબર સમજે, આગમ યુક્તિ તર્ક અનુમાન એનાથી સમજે, પણ પોતાને આત્મકલ્યાણની ભાવના ન હોય તો એને અધ્યાત્મ તત્વની અરુચિ થાય. એને અધ્યાત્મ તત્વનો વિષય બહુ રુચે નહીં. સિદ્ધાંતો સમજવા બહુ ગમે, ઉઘાડ જ્ઞાનમાં આગળ વધવું બહુ ગમે, ઘણું જાણપણું કલેક્શન કરે, ઇન્ફોર્મેશન બ્યુરો, પણ અધ્યાત્મ તત્વને વાંચવાનું રૂચે
નહીં.
હા, વિદ્વતા ઘણી થાય, વિદ્વતા ઘણી આવે, કાંઈ નહીં. હા, એવું બને છે કે ત્યાં તો નિવૃત્તિ લઈને રહ્યા છે લોકો, શાસ્ત્ર સ્વાધ્યાય સારો એવો સમય મળે છે, થતો હોય છે, સિદ્ધાંત જ્ઞાન પણ આગમથી યુક્તિથી અનુમાનથી વિચારણાથી તર્કથી બહુ સારી રીતે કરે, પણ જો આત્મકલ્યાણની ભાવના સાથે સાથે હોય, એ હોવી જોઈએ, એ ન હોય તો અધ્યાત્મ વિષયની એને અરુચિ છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ એકદમ અધ્યાત્મ ગ્રંથ છે, ટોપ લેવલ નો અધ્યાત્મ ગ્રંથ છે. દ્રષ્ટિના વિષયના ઘણો નિષેધ આવ્યો હતો લોકોને. પહેલો વિરોધ સોનગઢમાં થયો, વળી વિચિત્રતા એ જોઈ, આટલી વિચિત્રતા પહેલી વહેલી જોવા મળી. ગુરુદેવે રોજી વાંચ્યા એમાંથી અમુક ભાગ પોતે અંદર પોતાના રૂમમાં, હું એક નકલ એમને વાંચવા આપી દઉં પ્રકાશન થયા પહેલા, કેમ કે જરા તીખી તમતમતી વાતો છે કેટલીક એની અંદર. એટલે મારું અનુમાન એવું હતું કે સમાજમાં ફરફડાટ ઉભો થઈ જશે, થયો ખરો અનુમાન બરાબર હતું. એટલે ગુરુદેવ જો પહેલાં વાંચી લઈએ, નજર સંસ્કૃત કાઢી લઈએ તો સારું. એટલે સંકલન કરતો હતો ત્યારે બે વખત મેં જુદા જુદા વખતે ટ્રાય કરી હતી આ અભિપ્રાયથી. એક કે બીજા કારણથી ગુરુદેવે જોવાની ના પાડી. એક વખત કાંઈ વિહારમાં જવાના, એક વખત કાંઈક બીજું વાંચતા હતા પોતે ખાણિયા ચર્ચાને એવું. મને કે છપાઈ જાય ત્યારે આપજો ને કહેવાય. મેં તમને કીધું છે ને કે પુસ્તક કરી નાખો પછી ક્યાં વાંધો. આમ એમને વિશ્વાસ હતો કે સંપાદન કામ કરશે, બરાબર કરશે. એટલે પહેલું પાંચ નકલનું બાઇન્ડિંગ થયું ત્યારે એક દિવસ બપોરે એકાંતમાં એમને પાસે રૂમમાં જઈ આપી આવ્યો છે. આમ જરાક નજર નીચે કાઢી લ્યો પ્રકાશન કાર્ય માટે, તો પછી બોલાવ્યા છે ફુગાનીજીના દીકરાને, એમના હાથે આપના કર્તવ્યમાં સમર્પણ કરશે. ઓકે, ઠીક છે. રોજ ગુરુદેવ વાંચે અને રોજ બે મોઢે વખાણ કરે, રોજ ગુરુદેવ વાંચે ને રોજ બે મોઢે વખાણ કરે, પણ સહન ન થાય એમના વખાણ સાંભળી ન કેળવો. આ નવો માણસ અને ગુરુદેવ બે મોઢે વખાણ કરે છે, આપણે અહીંયા ધૂણી દખાવીને પછી પછી વરસ તરી તરી વરસથી બેઠા છીએ. હા, આપણા વખાણ તો આવા કરતા નથી. એટલે અઠવાડિયું આવું ચાલ્યું, અઠવાડિયામાં તો બધા આકડા વાકડા થઈ ગયા. પછી વિરોધ શરૂ થયો. હવે એક અઠવાડિયું ગુરુદેવે અતિશય પ્રશંસા કર્યા પછી એનો વિરોધ ગુરુદેવના શિષ્યો કરે ત્યારે કેટલી મોટી વિચિત્રતા ગણી સમજવી. આપ જોયું ત્યારે આશ્ચર્ય છે. અધ્યાત્મની અરુચિ. બીજો એક પ્રસંગ રાજકોટમાં થયો હતો. જ્યારે જ્યારે ગુરુદેવ રાજકોટ પધારે ત્યારે લાલુભાઈને પૂછે કે કયો વિષય લેવો છે અહીંયા. એટલે એકવાર લગભગ અધ્યાત્મ પ્રધાન વિષય લે, લાલુભાઈ લગભગ અધ્યાત્મ પ્રધાન વિષય લેવડાવે. હું લગભગ રાજકોટ જાય ત્યારે સાંભળવા જાઉં ખરો ગુરુદેવને, સગવડતા પ્રમાણે ત્રણ ચાર પાંચ દી આઠ દી પણ રાજકોટ રહી આવું. 320 સમય સારની જયસેનાચાર્ય ગાથાની ટીકા એ દિવસોમાં અમારે વચ્ચે પણ થોડી ચર્ચા થઈ હતી, અને ગુરુદેવના એના ઉપરના વ્યાખ્યાનો થયેલા નહીં. એટલે ગુરુદેવ પાસે એમ તો થોડા દિવસો વ્યાખ્યાન ચાલી ગયા હતા, પણ પછી આ વિષય લેવડાવો હતો એટલે ટાઈમ ગયા હતા. બપોરે મેં હું સાથે ગયો હતો, આમ તો બધા રાજકોટવાળા હતા પણ હું સાથે ગયો હતો. સાહેબ આ ટીકા બહુ સારી લાગે છે ને એના ઉપર વ્યાખ્યાન કરો. તો કે અમારે જોયેલી છે ને બહુ સરસ છે, વાત સાચી છે, ફરી લેશો. પોતે પણ પ્રમોદ થયા. આ પડે ત્યાં એક વિદ્વાન મળ્યા, અધ્યાત્મનું તો બહુ જોરથી વાતો આવવા માંડી. હા બસ તમે લોકો તો એટલું અધ્યાત્મનું જ લેવડાવશો, એટલું નિશ્ચયનું જ લેવડાવશો, બસ ટુકડા કરે. હા સિદ્ધાંત જ્ઞાન ઘણું સારું હોય લોકો, બરાબર સમજે બધી વાત. અધ્યાત્મને અરુચિ થાય, કારણ આત્મકલ્યાણની ભાવના એ જીવને નથી વર્તતી. એટલે આત્મકલ્યાણની ભાવનાનો અભાવ અધ્યાત્મ શાસ્ત્ર માંથી ને અધ્યાત્મની અરુચિ માંથી બહુ પકડી જાય. એટલે આપણે વાઇસે વર્ષે વિચારીએ તો કે આત્મકલ્યાણની ભાવના અધ્યાત્મ રુચિને ઉત્પન્ન કરનારી છે, કેમ કે એના અભાવમાં રુચિ થઈ ને, એટલે અધ્યાત્મ તત્વની રુચિનું કારણ થાય છે. વધારે ઉપલબ્ધિ ઘણી છે, આત્મભાવનાની લબ્ધિઓ ઘણી છે, પરંતુ આત્મભાવના રહિત હોય તેને અધ્યાત્મ તત્વની રુચિ થાય છે. એવી સ્થિતિમાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના જે વચનો છે, જે આત્મકલ્યાણની ભાવના વૃદ્ધિનું પાત્ર જીવને નિમિત્ત થાય એવા હોય છે, કોને? પાત્ર જીવ. ઓલાને તો અરુચિ થાય છે, તો પાત્ર હોય એને અરુચિ થાય છે. તે તેમાં શબ્દના ગુણદોષને જીવે છે, પછી શું કરે? વિદવત્તા તો હોય, આ શબ્દનો આવી રીતે અહીંયા પ્રયોગ ન કરવો જોઈએ. આમાં દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે એ જળવાતો નથી, કે અહીંયા કરણાનુયોગનો સિદ્ધાંત જળવાતો નથી, કારણ કે છે કરણાનુયોગનો સિદ્ધાંત જળવાતો નથી. આ શબ્દો બરાબર નથી, અહીંયા થોડા શબ્દો ફેરવાની જરૂર છે. આ બધું અંદર પાણીમાંથી પૂરા અને દૂધમાંથી પૂરા પણ, કારણ કે પાણીમાં તો હોય પણ દૂધમાંથી પૂરા અરુચિ. હું અરુચિ તો દ્વેષ અરોચક ભાવ, આનંદ જિંદગી ગયું ને, એ અરુચિ છે, એ પોતે જ દ્વેષની પર્યાય છે, પોતે જ દ્વેષની પર્યાય. દ્વેષ અરોચક ભાવ અધ્યાત્મ તત્વની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, સીધો એનો અર્થ આ છે. અધ્યાત્મ તત્વની અરુચિ તે પોતાના આત્મા પ્રત્યેનો દ્વેષ ભાવ છે. ઠીક, આ પણ આધ્યાત્મિક સિદ્ધાંત છે, આ પણ અધ્યાત્મનો સિદ્ધાંત છે. આત્માનું મૂળ સ્વરૂપ છે તે અધ્યાત્મ તત્વ છે. અધ્યાત્મ એટલે શું? આત્મા જેનો આધાર લે તે અધ્યાત્મ, અધિવત્તા આત્મા તે અધ્યાત્મ, સંધિ છે અધિવત્તા આત્મા, એની સંધિ છે એ તે અધ્યાત્મ. આત્માને આધાર લેવા યોગ્ય જે પોતાનો સ્વભાવ ભાવ છે, સ્વરૂપ ભાવ છે, એ જ અધ્યાત્મ તત્વ છે. અને એના આધારે ઉત્પન્ન થયેલી જે દશા તે અધ્યાત્મ દશા છે, એમ સ્વરૂપના અવલંબને ઉત્પન્ન થયેલી દશા તે અધ્યાત્મ દશા. આખું જે નિયમસાર શાસ્ત્ર છે એ જૈન દિગંબર જૈન સાહિત્યનું ટોપ લેવલનો ગ્રંથ છે. અધ્યાત્મની દ્રષ્ટિએ ટોપ લેવલનો અધ્યાત્મ નિયમસારમાં આવ્યું છે. તો 50મી ગાથામાં કુનકુંદ આચાર્યદેવે એમ કહ્યું કે ચાર ભાવ છે તે હે છે, ઉદય ઉપશમ ક્ષયોપશમ અને સાહિત્ય. તો ઉદય ભાવ તો હે છે જ, એમ કે તો મલિન છે, ઉદય ભાવ તો મલિન છે, રાગ દ્વેષ મોહ યુક્ત છે. એટલે પણ ઉપશમ સમ્યક દર્શન, ઉપશમ ચારિત્ર, નિર્મળ ક્ષોપસમ જ્ઞાન, ક્ષોપસમ ચારિત્ર, ક્ષોપસમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક જ્ઞાન, કેવળ જ્ઞાન, પરમાનંદ, બધી ક્ષાયિક દશાઓ છે. એ ઉપશમ ક્ષોપસમ અને ક્ષાયિક એ પણ હે છે. ચારે ભાવ હે છે. પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, પરદ્રવ્ય જેમ હે છે, પરભાવ જેમ હે છે, એમ આ પણ બધા ભાવ હે છે. તો ઉપાદેય શું છે? હે ઉપાદેય સામે સામે છે. તો મારું પરમ સ્વરૂપ છે એ એક જ ઉપાદેય છે, પંચમ ભાવ, પરિણામ ભાવ. બાકી પર્યાયના ચારે ભાવ હોય છે. પર્યાયમાં ચાર ભાવ હોય છે, પાંચમો ભાવ પર્યાયમાં છે. એટલે પર્યાય માત્ર ને એ કરી સ્વરૂપની ભાવના ભાવી છે ને, એવી રીતે ભાવના ભાવી છે ઉત્કૃષ્ટપણે. એ વચ્ચે પર્યાયનો જે ભાવનાના વિષયમાં મારું સ્વરૂપ એકલું, જેમ દ્રષ્ટિના વિષયમાં મારું સ્વરૂપ એકલું, એમ ભાવનાના વિષયમાં મારું એકલું સ્વરૂપ, વચ્ચે કઈ નો જોઈએ. જીવની છે એને પરદ્રવ્ય ને પરભાવ કહેવાય કેમ? ચારે પર્યાય તો જીવની સત્તામાં છે. ઉત્પાદ્ય ધ્રુવ યુક્તમ સત, ચારે પર્યાયનો ઉત્પાદ્ય થાય છે અને સત નામ પદાર્થ છે એ ઉત્પાદ્ય સહિત છે. ઉમા સ્વામીનું સૂત્ર બોલે છે, પ્રવચન સારનો જ્ઞેય અધિકાર બોલે છે. ઉદય ભાવ પણ જીવનો ગણ્યો છે, કેમ કે જીવની સત્તામાં છે અને જીવનો અપરાધ છે. મારે અપરાધ અને આરાધન બે ભાવોને હે કીધા સ્વરૂપની ઉપાદેયતા કેળવવા માટે. એ અધ્યાત્મનો ઊંચામાં ઊંચો સિદ્ધાંત છે. પણ દ્રવ્યનો યોગ લાગુ કરીને એમ છે કે આમાં તો સિદ્ધાંત તૂટે. પર્યાય તો વસ્તુનો અંગ છે, એને તમે પરદ્રવ્યને પરભાવને હે કહો તો આમાં સિદ્ધાંત ક્યાં જળવાશે? સિદ્ધાંતનું ખૂન કરીને આત્મકલ્યાણ કરવું છે એમ પૂછે. શું કે તમારે સિદ્ધાંતનું ખૂન કરીને આત્મકલ્યાણ કરવા માગો છો એમ? વિવિધ આત્મકલ્યાણ થતું હશે એમ? એટલે ચર્ચા થાય ત્યારે એવી ચર્ચા સામે આવે. હા બધું ભાઈ, આ તો કઈ આપણા ઘરની વાત છે એની. કુન કુન ભગવાનના શબ્દો છે, કોના છે? અને તમને જેટલું સિદ્ધાંત જ્ઞાન છે એટલું કુંકુમ ભગવાનને નહીં હોય એવી ધૃષ્ટતા તો તમે નહીં કરો. કરશો? કુંકુંદાચાર્યને દ્રગુણ પર્યાયનું પ્રમાણ જ્ઞાનનો વિષય નહોતો, વસ્તુના બંધારણને એમને ખબર નહોતી. પ્રવચનસારનો તમે આધાર આપતો હોય તો પ્રવચનસાર પણ કુંકુંદાચાર્ય જ લખ્યું છે, એના લખનારા એ છે. આપણે તો એમાંથી સમજવા બેઠા છીએ. પણ આવી બધી ચર્ચાઓ ચાલેલી છે. અધ્યાત્મના સિદ્ધાંતો દ્રવ્યાનુ યોગના સિદ્ધાંતથી પર છે. શું છે? દ્રવ્યાનુ યોગના સિદ્ધાંતો વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. કરણાનુ યોગના સિદ્ધાંતો કર્મના સંબંધોનું સ્વરૂપ બતાવે છે. ચરણાનુ યોગના સિદ્ધાંતો જીવના અંતરબાહ્ય આચરણને દર્શાવનારા સિદ્ધાંતો છે. આ ત્રણેય અનુયોગ જે છે એનાથી પર એક અધ્યાત્મનો અનુયોગ છે પાછો. આમ ચાર અનુયોગ છે પણ ચારેનું ક્રીમ છે એ અધ્યાત્મ છે ને એ પાંચમો અનુયોગ છે. એ ચારમાંથી ક્રીમ કાઢતા આવડવું જોઈએ. માખણ થાશો વિરલા ખાયા, છાશે જગભર માયા, અબધુ નટનાગર ને બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. આનંદ સમજી ગયો. એ માખણ જેવી વસ્તુ છે, અધ્યાત્મ છે, એ સારા આગમોનું માખણ છે. એ આગમોનું મંથન કરતા કરતા જો માખણ કાઢતા ન આવડે તો છાશે જગભર માયા. શાસ્ત્રીને સંતોષ માનશે. હા, અમને આગમ જ્ઞાન છે, અમને આગમ જ્ઞાન છે. આગમ જ્ઞાનમાં જગત ભરમાણો છે. માખણ સાસો વિરલા ખાયા, પોતે માખણ કાઢીને ખાઈ લીધું. માથે ગુરુ હોય તો વાંધો ન આવે, માથે ગુરુ હોય તો વાંધો ન આવે. નહીતર ગોથું ખાઈ જાય. ગોથું ખાવાની જગ્યા ઘણી છે, ભૂલવાના હજાર ઠેકાણા, નહીં ભૂલવાનું એક ઠેકાણું છે. બેનશ્રી લખ્યું છે, માથે સત્પુરુષ ને માથે ગુરુ ને રાખજે, તો સાથે રાખજે અને માથે રાખજે, બે વાત લીધી છે. એનું કારણ છે કે જીવ પોતે અનાદિનો અજાણ્યો છે આ માર્ગનો. મુંબઈમાં જઈને માણસ આ બધા ભૂલો ન પડે તો શું થાય? તો તમે કહો, આવડું મોટું શહેર હોય અને કોઈને પૂછે નહીં, એમને હાયલો જ જાય, હાયલો જાય તો શું થાય? થાકી જાય. અજાણ્યો હોય એને પૂછવું જ રહીએ, અને એને જાણતો હોય એને પૂછાય. અજાણ્યાને પૂછવો તો ફાયદો નથી કોઈ પાછું. ટેમ્પોરરી પ્રયોજન નો વિષય લીધો છે એમણે. શું મન છે એ અનેક પ્રકારે ચિત્ર વિચિત્ર અવસ્થા ધારણ કરે છે. આ શું થઈ ગયું? પ્રમાદ વધી ગયો મનમાં, તો કે કરુણાનો યુગ હાથમાં લેજે. હા, ગણિતની કસરત થઈ જશે એટલે એક્ટિવ થઈ જશે મન, છે તારું એક્ટિવ થઈ જશે. એમ તારું મનમાં શિથિલતા આવી જાય તો કરુણાનો યુગનો અભ્યાસ કરજે. શું અથવા મન નાસીપાસ થઈ જાય તો કથાનો યુગનો અભ્યાસ કરજે. મહાપુરુષોએ કેવા કેવા કપરા સંજોગોમાં પરાક્રમ કર્યા છે પુરુષાર્થના. શું એમ મનની ચિત્ર વિચિત્ર દૂષિત અવસ્થાને તાત્કાલિક એની ચાવી આપી છે. આમ થાય તો આમ કરજે, આ તાળા આ ચાવીથી ખોલજે, આ તાળાને આ ચાવીથી ખોલજે, આ તાળાને આ ચાવીથી ખોલજે. પોતે બહુ સમર્થ હતા તે ઘણી વાતો લખી. શું કહે છે કે જ્યાં અરુચિ થઈ, અધ્યાત્મની અરુચિ થઈ, ત્યાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના વચનો જે ભાવના વૃદ્ધિનું નિમિત્ત થાય તેવા છે. પાત્ર જીવને તો ભાવના વૃદ્ધિનું નિમિત્ત થાય છે, એમાં એ ગુણદોષ જોવા માંડે છે. ક્યાંક સિદ્ધાંતનો, ક્યાંક શબ્દનો, ક્યાંક વ્યાકરણનો, ક્યાંક વિભક્તિનો, ને એવા બધા ગુણદોષ જોવે છે એ શબ્દોમાં. જે આત્મહિતનું નિમિત્ત એવો જે દર્શન હોય તેને વધવાનું નિમિત્ત થાય છે. એ પ્રકારની પછી જે મનોવૃત્તિ થાય કે એમાં પણ કંઈક ખોદા કાઢે, દોષ ધોવે, એ દર્શન મોને વધારે છે. નિમિત્ત થાય છે અથવા કારણ થાય છે. તેથી અધ્યાત્મનું વિજ્ઞાન અથવા અધ્યાત્મના સિદ્ધાંત અને અધ્યાત્મના રહસ્યથી તે જીવ દૂર રહી જાય છે. એવા જીવો છે કે અધ્યાત્મનું જે વિજ્ઞાન છે, અધ્યાત્મનો જે સિદ્ધાંત છે, અધ્યાત્મનું જે રહસ્ય છે એને એ પામતા નથી, એનાથી દૂર જાય છે. અને સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે. મૂળ તો શું છે કે પોતાને પોતાનું સ્વરૂપ એને જોયું નથી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એનાથી દૂર થાય છે. એ સમજવાથી પણ પોતે દૂર થઈ જાય છે. એટલે જલ્દી ન સમજાય એવી એની એક મુશ્કેલી વાળી વિતમણા વાળી એની દશા થઈ જાય છે. જે સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે, જે દેખવા માત્ર થી સુલભ છે. સ્વતત્વનું દેખવું આમ દુર્લભ છે, પણ દેખે તો એ સુલભ છે, કારણ કે માત્ર દેખવું એટલું જ કામ કરવાનું છે. લાંબી ચોડી માથાકૂટ નથી એની અંદર, ન્યાયના આટા પાટા નથી. દેખવું દુર્લભ છે, પણ દેખવા માત્ર છે તે સુલભ છે. એ વિષય દીપચંદજી કાશલીવાલ અધ્યાત્મના પ્રખર જ્ઞાની એ અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે બહુ સારી રીતે. દેખવું દુર્લભ એટલા માટે છે, દેખવું દુર્લભ એટલા માટે છે કે અનંત કાળ ગયો, સ્વતત્વને દેખ્યું નથી, પણ દેખે તો બહુ સુલભ છે, કેમ કે બીજી કઈ વાટી ખૂટી નથી એની અંદર. એટલે થી વાત કરું છું. હા, એક બાજુ સુલભ એમ જ છે. જીવને પોતાના સ્વરૂપનો પુરુષાર્થ કરવો દુર્લભ છે, પણ પોતાનું કાર્ય કરવાનું છે. ક્યાં પારકાને સ્વવશ છે, પરવશ નથી, માટે સુલભ છે. પર પદાર્થની પર્યાય આપણા હાથની વાત નથી, એની યોગ્યતા પ્રમાણે પરિણામે. છતાં આપણે આખો દી મહેનત કરીએ એની અશક્યને શક્ય કરવાની. અને આપણી અવસ્થા આપણા પુરુષાર્થ આધીન હોવા છતાં એવું પુરુષાર્થ નથી થતો. થોડું દુર્લભ છે, ના સુલભ છે, પણ નથી કરતો માટે દુર્લભ છે. અનંત કાળ કાઢ્યો, અનુભવ પ્રકાશ વાંચ્યો આખો, એકવાર વાંચી જવા જેવો. ઈડરમાં એક વાર અનુભવ પ્રકાશ લીધો, બહુ સરસ કાઢ્યો છે ને, કેસે તો રાખે છે અનુભવ પ્રકાશ. બહુ અનુભવ સંબંધીનો નાનકડો પણ એવો સરસ ગ્રંથ છે, અનુભવ રસ ચડે એવો ગ્રંથ છે. એમાં આ દેખવાની એમણે વાત કરી છે કે તું તારા સ્વરૂપને જો, જે આ ઉપયોગ ઉત્પન્ન થાય છે, ઉપયોગ ઉઠે છે, એ તારા પ્રદેશમાંથી ઉઠે છે. ક્યાંથી ઉઠે છે? ક્યાંય બહારથી જ્ઞાનનો ઉપયોગ નથી આવતો, પુસ્તકમાંથી જ્ઞાનનો ઉપયોગ નથી આવતો, આ શબ્દો સાંભળો છો એમાંથી જ્ઞાન ઉત્પન્ન નથી થતો. જો તારો ઉપયોગ તારા સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે, થઈ લે વિશે વિચાર કરે એમ નથી કેતા. તું જો તારો ઉપયોગ ઉત્પન્ન ક્ષણે ક્ષણે થાય છે, એ તારા સ્વરૂપમાં, તારા પ્રદેશમાંથી, તારા ક્ષેત્રમાંથી, ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે. ફક્ત તારે કામ જોવાનું જ કરવાનું છે. જોવાનું કામ કરવું એમાં અઘરું હું એ લોકો કામ કરે. એટલે અહીંયાથી એમણે સુલભ કીધું છે. જોવે તો સુલભ છે, સ્વરૂપ સમજવું એ સુલભ છે. એક્ઝેક્ટ પોઈન્ટ તો મને યાદ નથી, પણ આવી રીતે આવી એક વાત ચાલી છે. ત્યાં માત્ર દેખવું જ છે અમારું, જોવું જોવાનું જ રહે છે, બીજું કાંઈ છે ને. તારું સ્વરૂપ તો પ્રગટ પ્રત્યક્ષ છે, તારું સ્વરૂપ તો તારા ઉપયોગમાં પ્રગટ અને પ્રત્યક્ષ છે. જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના આર્ટિકલમાં લીધો છે, આમાં અનુભવ પ્રકાશની વાત લીધી છે આપણે. જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. જ્ઞાન તો જોવાનું કામ કરે છે, દેખવાનું કામ કરે છે, માત્ર પોતાને દેખવાનું, દેખવા જેટલું કામ કરવાનું, સાથે વધારે કામ નથી. દેખે તો સુલભ છે, પરને દેખવા માટે નવરો થઈને, નહીંતર પરને દેખવા માટે નવરો થતો નથી અને સોને દેખતો નથી. આત્મભાવનાની ખામી હોય, અભાવ હોય તો સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે. પણ ભાવના સહિત દેખે તો દેખવા માત્ર છે તે સુલભ છે, કેમ કે હાજરા હાજર છે. પરમતમાં તો ભગવાનનું સ્મરણ કરે ત્યારે ભગવાન હાજર થાય. ક્યારે? બધા પિક્ચર જોયેલા પેલા નાનપણમાં, તો ભગવાન ભીડ, એનો ભક્ત ભીડમાં આવી ગયો ક્યાંક, હા, ભગવાનનું સ્મરણ કરવા માંડ્યો એટલે ભજન એકાદું ગાય. તો ભગવાન તો શેષ શૈયામાં, શેષનાગની શૈયામાં લક્ષ્મીજી એના પગ દાબે છે અને આરામથી નસકોરા બોલાવે છે, ઊંઘે છે. હા, ભગવાનનું ઉડાય ભજન કર્યું ને એ હું તૂટી ગઈ. હે, મારો કોઈ ભક્ત ભીડમાં લાગે છે, મારી નિંદ્રામાં ખલેલ કેમ પડી? એટલે સીધા ત્યાંથી અંતર્ધાન થઈને જાય છે, હાજર હાજર થાય છે ભક્ત પાસે. લક્ષ્મીજી ઘડીકમાં ટોંકી જાય છે કે હમણાં નસકોરા બોલાવતા હતા, ગયા ક્યાં પાછા, ઘડીકમાં અલોપ થઈ ગયા. હા, કૃપાલજીએ લખ્યું છે ઘડીકમાં અલોપ થઈ જવાનું પરમાત્મામાં પણ અપલક્ષણ છે. લાક્ષણિક શૈલી બહુ છે લખવાની. ત્યાં તો શું છે કે પરમાત્માનું સ્મરણ કરે ને ત્યારે હાજર થાય, અહીંયા સ્મરણ કરવું ન પડે, કેમ કે ત્રિકાળ નિત્ય હાજરા હાજર છે, માટે સુલભ છે. બોલાને તો આ યાદ કરે ને આવે એટલી વાર લાગે, ત્યાં સુધી મકાંગીરામાં રામડી થઈ જાય. હા, તો હાજરા હાજર જ છે. મૂળ તો શું છે? જીવ પથારો પાથરીને અનેક પદાર્થોમાં પોતાપણું કરીને ડેરા તંબુ નાખીને બેઠો છે, અડ્ડો જમાવીને. એ બધા એને તંબુ ઉપાડવા આકરા પડે છે, ખીલા ખોડ્યા છે ઘણ મારી મારીને, દોરડે બાંધ્યા છે તંબુ એ બધા, અને નિરાંતે એમાં સૂતો છે. એ બધા ઉપાડવા એને આકરા પડે છે. મારા પણ કર્યું છે ને એ તોડવું આકરું પડે છે. એવા વિભાવ રસના ઝેર પીધા છે, બે દિવસથી તો લઈએ છે. એ છોકરો પેટમાં હોય ત્યાંથી રસ લેવાનું શરૂ કરે, કેમ કે એ ચીજ પૈસા દેતા નથી મળતી, એ કુદરતને આધીન છે. ઘણા આખી જિંદગી કઈ સંતાન નથી થતું, શું કરે ને, એમને ગુજરી જ મરી જાય છે. એટલે બહુને પહેલી વહેલી અઘણી આવે એટલે બધા રાજી રાજી ને રેડ થઈ જાય. હા, જો ભગવાને કઈક આપણા હું જોયું, આ ત્યારથી રસ લેવાનું શરૂ કરે, મારો 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 મારો. હવે એ પછી એ રસ તોડવાને સમજણ કઈક આવી કે આ રસ તોડવા જેવો છે, બહુ ઝેર પીધું છે, તોડવા જાય ત્યારે પરસેવો ઉપરે. મારા પણ મૂકવું કેટલું કઠણ પડે છે, પુરુષાર્થ કરે અને પૂછી જુઓ એ કેવો પુરુષાર્થ કરવો પડે. કઈક રોળા જોડા આવે, અંદર વાવાઝોડા આવે, તાણી જાય એક વાર તો, એક વાર તો તાણી જાય. જેટલું બોલવું કે સમજવું સહેલું છે એટલું પરિણમવું સહેલું નથી. એટલે કઠણ છે, દુર્લભ છે, અઘરું છે, કેવા પાછળ આશય છે કે પુરુષાર્થ માગે છે, તદ યોગ્ય પુરુષાર્થ માગે છે. અને પુરુષાર્થ થી ઉપડ્યો જે જોર આવવું જોઈએ કે આ જગત માં હું નિરાલંબ નિરપેક્ષ તત્વ છું, એ જ્ઞાનમય ભિન્ન તત્વ નિરાલંબ નિરપેક્ષ તત્વ છું, મારે કોઈની સાથે કાંઈ સંબંધ નથી. અંદરથી બધાને માટે મરી જાય, અંદરથી બધાને માટે મરી જાય, બસ પછી કાંઈ વાંધો નથી. જેનું જે થવું હોય તે થાય, મારે હિંક કે ફટકડી લેવા કે દેવા, હું મારા કામે લાગેલો છું, મારા કામમાંથી મને નવરાશ મળે એવું નથી. મારું કામ ઘણું બાકી છે, પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું છે, સિદ્ધાલય સુધીની સફર કરવી છે અને કામ ઘણું બાકી છે, રસ્તો કાપવાનો ઘણો લાંબો છે, મને આડે વડે રોકાવવું પોસાય. એ સરસરાટ જતો હોય એને શું લક્ષ્ય, શું સહેલું છે, સહજ માત્રમાં ચાલે છે એના પરિણામ. નહીતર તો ઉદય અનેક પ્રકારના એવા આવે છે કે જીવ હારી જાય છે, વારંવાર જીવ હારી જાય છે ઉદયમાં. Thank you.